એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આ છે આપણી ખાસ જ્ઞાન ગોષ્ઠી. અહીં આપણે રસપ્રદ પુસ્તકો અને વિચારોની દુનિયામાં ઊંડા ઉતરીએ છીએ. અમારો હેતુ એ છે કે તમને ઓછા સમયમાં સારી અને ઊંડી જાણકારી મળે, અને એ પણ એકદમ સહજ વાતચીતની રીતે. આજે આપણે જે પુસ્તક વિશે વાત કરવાના છીએ એ ખરેખર ખૂબ જ શક્તિશાળી અને વિચારવા જેવું છે. પુસ્તકનું નામ છે ધી અનડોક્યુમેન્ટેડ અમેરિકન્સ, અને લેખિકા છે કાર્લા કોર્નેજો વિલાયવિસેન્સિયો. આ 2020માં આવ્યું અને નેશનલ બુક એવોર્ડ માટે ફાઇનલિસ્ટ પણ રહ્યું હતું.
હા, અને આ પુસ્તકની ખાસ વાત એ છે કે મતલબ આ કોઈ સામાન્ય રિપોર્ટિંગ કે ખાલી સંસ્મરણ નથી, એ બંનેનું મિશ્રણ છે અને સાથે સામાજિક વિવેચન પણ.
બરાબર, તો વિષય શું છે આનું મુખ્યત્વે?
વિષય છે અમેરિકામાં રહેતા એ લાખો લોકો જેમની પાસે કાયદાકીય દસ્તાવેજો નથી, અંદાજે 11 મિલિયન જેટલા, મોટાભાગે લેટિન અમેરિકન દેશોમાંથી. લેખિકા એમને અનડોક્યુમેન્ટેડ અમેરિકન્સ કહે છે. અને સૌથી મહત્વની વાત જે આ પુસ્તકને અલગ પાડે છે તે છે કે લેખિકા પોતે દાયકાઓ સુધી આ જ સ્થિતિમાં જીવ્યા છે.
ઓહ, એટલે માત્ર લખી નથી રહ્યા, એ અનુભવી રહ્યા છે. મતલબ કે એ અનુભવમાંથી આ લખાયું છે.
બિલકુલ, એટલે એ કથાના માધ્યમ પણ છે અને વિષય પણ. આ પુસ્તક ઇમિગ્રેશનના રાજકારણથી ઘણું આગળ જાય છે. તે એક મૂળભૂત સવાલ પૂછે છે, કાયદાની બહાર પડછાયામાં જીવવાની માનવીય કિંમત શું છે?
અને મને લાગે છે કે ઘણીવાર આપણે ઇમિગ્રન્ટ્સની એવી વાર્તાઓ સાંભળીએ છીએ જે ખૂબ પ્રેરણાદાયી હોય, એકદમ આદર્શ, પણ આ પુસ્તક એવું નથી કરતું. નહીં,
જરાય નહીં. લેખિકાએ પરફેક્ટ વિક્ટિમ કે સુપરહીરો ઇમિગ્રન્ટની છવિઓને સભાનપણે નકારે છે. એના બદલે તે વાસ્તવિક જીવનની કઠોરતા બતાવે છે. સ્ટેટન આઇલેન્ડ, મિયામી, ફ્લિન્ટ જેવી જગ્યાઓ પર રહેતા લોકોના જીવનમાં જે શારીરિક અને માનસિક ઘા છે એના પર ફોકસ કરે છે.
એટલે શોષણ, બીમારી, ડર, આ બધી વાતો આવે છે.
હા, અને ખૂબ જ પ્રામાણિકતાથી. આ કોઈ સરળ જવાબો આપતું પુસ્તક નથી, પણ એ આઘાત, બીમારી અને એક સતત ઝંખનાને દસ્તાવેજીકૃત કરે છે. જેણે જેમના અવાજ દબાવી દેવાયા છે એમની માનવતાનું આ એક બહુપરિમાણીય પ્રમાણપત્ર છે.
ચાલો તો આ પુસ્તકને વધુ સમજવા માટે લેખિકાની પોતાની સફર જોઈએ. એમનો જન્મ ઇક્વાડોરમાં, પણ શરૂઆત જ અઘરી રહી એમને.
હા, એમનો જન્મ 1982માં ગુયાકિલ, ઇક્વાડોરમાં, પણ 1.5 વર્ષના હતા ત્યારે જ એમના માતા પિતા આર્થિક કારણોસર યુએસ ચાલ્યા ગયા, એમને દાદા દાદી પાસે મૂકીને.
ઓ બાપરે, 1.5 વર્ષની ઉંમરે.
હા, અને આ વિયોગ લગભગ 5 વર્ષ ચાલ્યો. લેખિકા અને પોતાના જીવનનો એક મૂળભૂત આઘાત કહે છે, એક હોન્ટિંગ અનુભવ, સતત પીછો કરતો.
સમજાયો. પછી 5 વર્ષે એ અમેરિકા ગયા.
હા, 5 વર્ષની ઉંમરે એક કોયોટે એટલે કે માનવ તસ્કરની મદદથી તેઓ ન્યૂયોર્કના ક્વીન્સમાં માતા પિતા સાથે જોડાયા. પણ આ જે મુસાફરી હતી એ પણ કંઈ સહેલી નહોતી. એ પોતે જ એક આઘાતજનક અનુભવ હતો, અને એ જ એમનો અનડોક્યુમેન્ટેડ દુનિયામાં સત્તાવાર પ્રવેશ હતો એમ કહી શકાય.
અને પછીનો ઉછેર, સતત એક પ્રકારનો ભય અને અનિશ્ચિતતા તો હશે જ.
ચોક્કસ, પરિવારની સ્થિતિની સતત ચિંતા, પિતા ડિલિવરીનું કામ કરે, માતા બીજાની દેખભાળનું, ખૂબ ઓછો પગાર, કલાકોનો શ્રમ, શારીરિક થાક, દેશ નિકાળનો સતત ડર, સમાજમાં જાણે અદૃશ્ય હોવાનો મનોવૈજ્ઞાનિક બોઝ, આ બધું જ બાળપણનો હિસ્સો હતો.
પણ આ અનુભવોમાંથી જ કદાચ એમને પરિવાર અને સમુદાયની તાકાત પણ સમજાઈ હશે.
બરાબર, મુશ્કેલીઓ સામે ટકી રહેવાની જે ક્ષમતા, જે સ્થિતિસ્થાપકતા એમણે જોઈ અને જે વ્યવસ્થિત ઉપેક્ષા હતી, એ બધું જ એમના લેખનનો આધાર બન્યું.
પછી શિક્ષણમાં એમણે રસ્તો કાઢ્યો. સાંભળ્યું છે કે ખૂબ તેજસ્વી હતા.
હા, બુદ્ધિ એમના માટે એક હથિયાર જેવી બની. ભણવામાં ખૂબ હોશિયાર, અને એમને હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું.
વાહ, હાર્વર્ડ?
હા, 2004માં તેઓ ગ્રેજ્યુએટ થયા, અને એ સમયે હાર્વર્ડમાંથી ગ્રેજ્યુએટ થનાર પહેલા અનડોક્યુમેન્ટેડ વિદ્યાર્થીઓમાંના એક હતા.
આ તો મોટી વાત કહેવાય. મીડિયાનું ધ્યાન પણ ગયું હશે.
ગયું જ ને, એમને ડ્રીમર તરીકે ઓળખ મળી, એક સફળતાની કહાણી. પણ લેખિકાને આ લેબલથી જ તકલીફ હતી.
કેમ? એ તો સારી વાત કહેવાય ને.
એમના મતે આ લેબલ એવું સૂચવે છે કે ઇમિગ્રન્ટ તરીકે તમારી કિંમત ત્યારે જ છે જો તમે અસાધારણ હો, જો તમે ડ્રીમર હો. સામાન્ય માણસ તરીકે જીવવાનો હક જાણે નહીં, આ વાત એમને ખૂબ ખૂંચતી હતી. અને આ સફળતાએ એમના પર એક અલગ જ પ્રકારનું દબાણ ઊભું કર્યું. અંદરખાને સંઘર્ષ ચાલતો હતો.
આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે, સફળતા પણ કેવી રીતે બોજ બની શકે. પછી યેલમાં પીએચડી કરવા ગયા નહીં?
હા, યેલમાં અમેરિકન સ્ટડીઝમાં પીએચડી. ત્યાં એમણે સત્તાની રચનાઓ, ઇતિહાસ, સામાજિક માળખા આ બધું ઊંડાણથી સમજ્યું. પણ એક વિચિત્ર પરિસ્થિતિ હતી. જે સિસ્ટમનો એ અભ્યાસ કરતા હતા એ જ સિસ્ટમમાં એ પોતે ફસાયેલા હતા. આ કોગ્નિટિવ ડિસોનન્સ, મતલબ કે માનસિક વિરોધાભાસ, એમને ખૂબ તકલીફ આપતો હતો.
સમજાયું. અને આ જ અરસામાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ વધી.
હા, એ સમયે તેઓ ગંભીર માનસિક સ્વાસ્થ્ય પડકારો સામે ઝઝૂમી રહ્યા હતા. ચિંતા, ડિપ્રેશન, કોમ્પ્લેક્સ પીટીએસડી, આ બધું બાળપણના આઘાત અને એમની કાનૂની સ્થિતિના સતત તણાવ સાથે જોડાયેલું હતું.
તો શિક્ષણથી સમજણ વધી, પણ કદાચ પીડા પણ વધી. વિચારોની દુનિયા અને વાસ્તવિક જીવન વચ્ચેનું અંતર વધુ સ્પષ્ટ થયું.
કદાચ એમ કહી શકાય. શિક્ષણથી એમને અનુભવને વાચા આપવાના શબ્દો મળ્યા, પણ સાથે સાથે વાસ્તવિકતાની કઠોરતાની વધુ તીવ્ર જાણકારી પણ મળી.
તો પછી આ પુસ્તક લખવાનો વિચાર, એ ક્યારે પાક્કો થયો?
એનો મુખ્ય શ્રેય જાય છે 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીને. ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા અને ઇમિગ્રન્ટ વિરોધી જે માહોલ બન્યો, જે નીતિઓ આવવા લાગી, એનાથી અનડોક્યુમેન્ટેડ સમુદાયમાં ભય ખૂબ વધી ગયો.
હા, એ સમય ઘણો તંગ હતો.
બરાબર. લેખિકા પાસે ત્યારે ડાકા સ્ટેટસ હતું, જેનાથી એમને થોડી ઘણી હરવા ફરવાની અને કામ કરવાની છૂટ હતી. એમને લાગ્યું કે સમય ઓછો છે, કદાચ એમનું પોતાનું સ્ટેટસ પણ જતું રહે, એટલે એમણે નક્કી કર્યું કે આ છૂટનો ઉપયોગ કરીને દેશભરમાં ફરીને લોકોની વાર્તાઓ નોંધવી જોઈએ. આ સમુદાય પ્રત્યેનું એમનું ઋણ હતું.
એટલે આ કોઈ એકેડેમિક પ્રોજેક્ટ નહોતો, પણ એકદમ પર્સનલ અને અર્જન્ટ મિશન જેવું હતું.
બિલકુલ. અને એમણે પત્રકારત્વની પરંપરાગત રીતોને પણ પડકારી, જે નિષ્પક્ષતા કે વસ્તુલક્ષિતાની વાત થઈ છે.
હા, ઓબ્જેક્ટિવિટી.
હા, એને એમણે નકારી. એમનું માનવું હતું કે આવી પરિસ્થિતિમાં જ્યાં આટલો અન્યાય અને પીડા છે, ત્યાં તટસ્થ રહેવું એ શક્ય પણ નથી અને કદાચ નૈતિક પણ નથી. એટલે એ એવી જગ્યાએ ગયા જ્યાં મીડિયા ઓછું પહોંચે છે, જેમ કે સ્ટેટન આઇલેન્ડના એ સફાઈ કામદારો જે 9/11 પછી ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરતા હતા.
ઓહ, એ લોકોની શું હાલત હતી?
ગંભીર બીમારીઓ, કેન્સર, ફેફસાના રોગ, પીટીએસડી, પણ કોઈ વળતર નહીં, કોઈ ખાસ મદદ નહીં. પછી મિયામી ગયા, જ્યાં લોકો વૈકલ્પિક ઉપચાર પદ્ધતિઓ, હર્બલ દવાઓ વાપરતા હતા. ફ્લિન્ટ ગયા, મિશિગન, જ્યાં પાણીનું સંકટ હતું.
ફ્લિન્ટ વોટર ક્રાઇસિસ.
હા, ત્યાં અનડોક્યુમેન્ટેડ લોકો પર શું અસર થઈ?
એમના પર સૌથી માઠી અસર થઈ, કારણ કે એ લોકો અધિકારીઓ પર ભરોસો નહોતા કરી શકતા. પાણી લેવા માટે પણ બહાર નીકળતા ડરતા હતા, ક્યાંક આઈસીઈ પકડી ન લે.
અને એમની ઇન્ટરવ્યૂ કરવાની રીત પણ અલગ હતી, તમે કહેતા હતા.
હા, એ બહુ મહત્વનું છે. એમણે જે લોકોની વાર્તાઓ લીધી, એમને એમના સમય અને વાર્તા કહેવાના શ્રમ માટે પૈસા ચૂકવ્યા.
અચ્છા,
આ તો બહુ ઓછું જોવા મળે છે.
હા, કારણ કે એમણે એ વાર્તાઓને શ્રમ તરીકે જોઈ. એમણે લોકો સાથે બેસીને જમ્યું, એમની વાતો ધ્યાનથી સાંભળી. આ કોઈ ઉપરછલ્લો સંપર્ક નહોતો, વિશ્વાસ અને સહિયારી ઓળખ પર આધારિત સંબંધ બનાવવાનો પ્રયાસ હતો.
એટલે જ કદાચ લોકો આટલું ખુલીને વાત કરી શક્યા હશે.
ચોક્કસ. આ માનવીય અભિગમ જ આ પુસ્તકને આટલું ઊંડું અને સાચું બનાવે છે.
પુસ્તકનો અંત પણ રસપ્રદ છે. લેખિકાને આખરે ગ્રીન કાર્ડ મળે છે, પછી નાગરિકતા, જે ઘણા માટે હેપી એન્ડિંગ કહેવાય, પણ એમના માટે એવું નથી.
હા, એમના માટે આ અનુભવ જટિલ છે. એને વિજય તરીકે નથી જોતા, કારણ કે ડોક્યુમેન્ટેડ બની જવાથી ભૂતકાળના વર્ષોનો ડર, આઘાત, માનસિક ઘા, એ બધું ભૂંસાઈ નથી જતું. એ તો કહે છે કે આ એક પ્રકારનું મૃત્યુ છે, એ વ્યક્તિનું મૃત્યુ જે આટલા વર્ષો બનવા મજબૂર હતા. એમને સર્વાઈવર ગિલ્ટ પણ થાય છે.
સર્વાઈવર ગિલ્ટ એટલે કે પોતે બચી ગયા એનો અપરાધ ભાવ.
હા, કે પોતે હવે સુરક્ષિત છે, પણ લાખો લોકો હજુ એ જ પડછાયામાં જીવે છે. એટલે પુસ્તક કોઈ સુખદ અંત સાથે પૂરું નથી થતું, પેલી હોન્ટિંગવાળી લાગણી, પીછો કરતો ભૂતકાળ એ કાયમ રહે છે.
આ આખી વાત પરથી લેખિકાનું ફિલોસોફી, એમનું જીવન જોવાનું દ્રષ્ટિકોણ એ કેવું લાગે છે?
મને લાગે છે કે એમના મૂળમાં એક કડક પણ ઊંડો માનવતાવાદ છે. મતલબ કે એ પરિસ્થિતિને શણગાર્યા વગર જેવી છે તેવી બતાવે છે. માણસની જટિલતા, એની પીડા, એની મજબૂરીઓ, બધું જ એ ગ્લોરિયા અંઝાલ્દુઆના મેસ્ટિઝા કોન્શિયસનેસના વિચાર સાથે પણ જોડાયેલા લાગે છે. એટલે કે સરહદો પર જીવવાનો અનુભવ, જ્યાં તમે કાયમ વચ્ચે હો છો, બે સંસ્કૃતિ, બે ભાષા, બે કાનૂની સ્થિતિ.
અને પેલો શરીરે એક લખાણવાળો વિચાર, એ ખરેખર અંદર સુધી હલાવી દેવો છે.
હા, કેવી રીતે લોકોના શરીર એમના જીવનની આખી કહાણી બની જાય છે. એમના શ્રમ, એમને થયેલા આઘાત, સરકારી ઉપેક્ષા, એ બધું શરીર પર નોંધાય છે. પિતાની પીઠનો દુખાવો હોય, 911ના કામદારોના ફેફસા હોય, કે ફ્લિન્ટના બાળકોની ચામડી, આ બધું એમના જીવાયેલા જીવનનું આર્કાઇવ છે.
તો બીમારી ખાલી મેડિકલ નથી, પોલિટિકલ પણ છે.
બરાબર. લેખિકા માટે બીમારી એ ઝેરી વાતાવરણ અને શોષણ કરતી સિસ્ટમનું શારીરિક પ્રગટીકરણ છે, અને આ જ કારણે એ અમેરિકન ડ્રીમને પણ પડકારે છે.
કેવી રીતે?
એ કહે છે કે અનડોક્યુમેન્ટેડ લોકો માટે આ સપનું એક ક્રૂર મજાક જેવું છે. એમને લટકાવી રાખેલું ગાજર, જેથી એમનું શોષણ થતું રહે. અને આ સપના પાછળ દોડવાની કિંમત શું? આરોગ્ય, માનસિક શાંતિ, પોતાની સંસ્કૃતિથી અલગ થવું.
આટલી બધી નકારાત્મકતા અને અન્યાય જોયા પછી આ બધું લખવાની શક્તિ ક્યાંથી આવી હશે? પ્રેરણા શું હતી?
પ્રેરણાના ઘણા સ્તર છે મને લાગે છે. એક તો પોતાના માતાપિતા અને એમની પેઢી પ્રત્યેનું ઋણ, એક દીકરી તરીકેની ફરજ, એમના બલિદાનને વ્યર્થ ન જવા દેવાનો પ્રયાસ.
બીજું,
અમેરિકન સમાજમાં ઇમિગ્રન્ટ્સનું જે ચિત્રણ થાય છે, ઘણીવાર ઝેરીલું, એકપક્ષીય, એની સામે એક સાચી માનવીય વાત મૂકવી, પેલું સારો ઇમિગ્રન્ટ અને ખરાબ ઇમિગ્રન્ટનું જે વિભાજન છે એને તોડવું.
અને ત્રીજું, કદાચ અંગત કારણ.
હા, કદાચ સૌથી ઊંડા સ્તરે આ લખવું એમના માટે પોતાના આઘાત સાથે કામ પાર પાડવાની, એને સમજવાની, અને કદાચ એમાંથી થોડા બહાર આવવાની એક થેરાપ્યુટિક પ્રક્રિયા પણ હતી. બીજાની વાર્તા કહેતા કહેતા પોતાની વાર્તાને પણ સમજવી.
અને મુશ્કેલીઓનો સામનો કરવાની એમની રીત પણ અલગ છે. એ પીડાને રોમેન્ટિક નથી બનાવતા.
ના, જરાય નહીં. એ સ્થિતિસ્થાપકતા, રિઝિલિયન્સ જેવા શબ્દોથી પણ સાવચેત છે. કારણ કે ઘણીવાર આવા શબ્દોનો ઉપયોગ પીડાને ગ્લોરિફાય કરવા કે અન્યાયને છાવરવા માટે થાય છે. એ તો પીડાને સીધી જુએ છે, એની સાથે બેસે છે. જે લોકોની વાત કરે છે એમના મૌનને પણ સાંભળે છે, અને પોતાના માનસિક સંઘર્ષો વિશે પણ એટલી જ ઈમાનદારીથી લખે છે.
હા, એ કહે છે કે માનસિક બીમારી એ કોઈ વ્યક્તિગત નિષ્ફળતા નથી, પણ આવી અમાનવીય પરિસ્થિતિમાં જીવવાનું એક સ્વાભાવિક પરિણામ છે.
બરાબર. એટલે એ માત્ર ટકી રહેવાની વાત નથી કરતા, પણ ભાંગી પડવાની વાત પણ કરે છે. એ બહુ મોટી વાત છે.
જો આપણે આખી સફરમાં ત્રણ મુખ્ય ટર્નિંગ પોઈન્ટ્સ જોવા હોય જેણે ખરેખર બધું બદલી નાખ્યું, તો એ કયા હશે?
સારો સવાલ છે. પહેલો તો મારા મતે 2016ની ચૂંટણી જ. એણે આખા પ્રોજેક્ટને એક તાકીદ અને એક રાજકીય પરિમાણ આપ્યું.
ઓકે, એનાથી શરૂઆત થઈ એમ કહી શકાય. બીજો
હું ગણીશ સ્ટેટન આઇલેન્ડમાં 9/11ના સફાઈ કામદારો સાથેની મુલાકાતો. એ અનુભવે લેખિકાના શરીર એ આઘાતનું સ્થળ છે વાળા વિચારને એકદમ નક્કર બનાવી દીધો. જ્યારે એમણે એ પુરુષોની વાત સાંભળી જે બીમાર હતા, પીડાતા હતા, પણ જેમની કોઈ નોંધ નહોતી લેવાઈ રહી, ત્યારે એમને સમજાયું કે આ માત્ર કાયદાની વાત નથી, આ શ્રમ, શોષણ અને વિશ્વાસઘાતની વાત છે. એણે પુસ્તકનો ટોન સેટ કર્યો.
અને ત્રીજો મહત્વનો વળાંક.
ત્રીજો મને લાગે છે ફ્લિન્ટ, મિશિગનની મુલાકાત હતી. કારણ કે ત્યાં જઈને એમણે અનડોક્યુમેન્ટેડ હોવાની સ્થિતિને પર્યાવરણીય અન્યાય અને સરકારી નિષ્ફળતા જેવી બીજી મોટી સમસ્યાઓ સાથે જોડી. એમણે બતાવ્યું કે કેવી રીતે એક પ્રકારનો અન્યાય બીજા પ્રકારના અન્યાયને વધુ ઘેરો બનાવે છે. આનાથી પુસ્તકનો કેનવાસ મોટો થયો. વાત ખાલી ઇમિગ્રેશનની ન રહી, પણ જાહેર આરોગ્ય, પર્યાવરણ અને મૂળભૂત માનવ ગૌરવની બની.
આ બધી વાતો પરથી એવું લાગે છે કે આ પુસ્તક ભલે અમેરિકાના સંદર્ભમાં હોય, પણ એમાંથી શીખવા મળતા પાઠ તો સાર્વત્રિક છે. આ અનુભવો આપણને શું શીખવે છે?
ઘણું બધું. જેમ કે અદૃશ્યતાનો અનુભવ, ભય,
આઘાત, શોષણ આ બધું દુનિયામાં ક્યાંય પણ બની શકે છે. પછી સ્થિતિસ્થાપકતાનો સાચો અર્થ શું અને એની કિંમત શું ચૂકવવી પડે છે
અને ઘર એટલે શું એ પ્રશ્ન પણ ઊભો થાય છે.
હા, ખાસ કરીને જેમને પોતાનું વતન છોડવું પડ્યું હોય એમના માટે ઘર એ ખાલી જગ્યા નથી પણ યાદો, સંબંધો, ઝંખનાઓથી બનેલી એક જટિલ, ક્યારેક પીડાદાયક ભાવનાત્મક વાસ્તવિકતા છે.
અને બીજું, કોઈની વાત ખરેખર સાંભળવી એનું મહત્વ પણ સમજાય છે, સાક્ષી બનવું.
બિલકુલ. જ્યારે સિસ્ટમ કોઈને ભૂસી નાખવા માંગતી હોય ત્યારે એમના અસ્તિત્વની નોંધ લેવી, એમની વાત સાંભળવી એ પોતે જ એક મોટો પ્રતિકાર છે, એકતાનું સ્વરૂપ છે.
અને એ પણ કે વ્યક્તિગત સમસ્યાઓ ક્યારેય સાવ વ્યક્તિગત નથી હોતી.
સાચી વાત. એ હંમેશા મોટી સિસ્ટમ સાથે જોડાયેલી હોય છે. ઇમિગ્રેશન નીતિ, લેબર લો, હેલ્થ કેર, આ બધું વ્યક્તિના જીવન પર સીધી અસર કરે છે. આ પુસ્તક આપણને એ જોડાણો સમજવામાં મદદ કરે છે, આપણી આસપાસના અન્યાય પ્રત્યે વધુ જાગૃત બનાવે છે.
તો આટલી ઊંડી ચર્ચા પછી જો આપણે ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય જે શ્રોતાઓ પોતાની સાથે લઈ જાય તો એ કયા હશે?
ચોક્કસ. પહેલું, ભાવનાત્મક સ્તરે મને લાગે છે એ હોન્ટિંગનો વિચાર છે, ભૂતકાળનો પીછો કરતો અનુભવ, આઘાતની સતત હાજરી, છૂટી ગયેલા દેશનો ભૂત, ખોવાયેલા બાળપણનો ભૂત, ભય વગરના જીવનનો ભૂત. આ એક ઊંડી અસ્તિત્વની પીડા છે જે શબ્દોમાં પકડવી મુશ્કેલ છે.
બીજું, બૌદ્ધિક સ્તરે શું કહી શકાય?
બૌદ્ધિક રીતે લેખિકા જે રીતે પત્રકારત્વની પરંપરાગત ઓબ્જેક્ટિવિટીને પડકારે છે એ મહત્વનું છે. એમનું કહેવું છે કે અન્યાયના સાક્ષી હોવ ત્યારે તટસ્થતા કદાચ ભ્રમણા છે. કદાચ વધુ પ્રામાણિક એ છે કે તમે તમારી સ્થિતિ, તમારી સહાનુભૂતિ, તમારી નૈતિકતા સ્વીકારીને સત્ય કહેવાનો પ્રયત્ન કરો.
એટલે સબ્જેક્ટિવિટી પણ જરૂરી છે એમ?
હા, નૈતિક રીતે જોડાયેલી સબ્જેક્ટિવિટી.
અને ત્રીજું, એક સાર્વત્રિક પાઠ?
ત્રીજો અને સાર્વત્રિક પાઠ એ છે કે બીમારી એક જીવનચરિત્ર છે. આપણું શરીર આપણા અનુભવોને નોંધે છે. આપણો શ્રમ, આપણું પર્યાવરણ, આપણો તણાવ, આપણને મળતી સંભાળ, આ બધું મળીને આપણી શારીરિક વાર્તા લખે છે. આ આપણા સૌ માટે સાચું છે. તે આપણને આપણા શરીર અને આપણી જીવનકથાઓ વચ્ચેના ઊંડા જોડાણ વિશે વિચારવા પ્રેરે છે.
ખૂબ જ પ્રભાવશાળી. શરીર બધું યાદ રાખે છે. આ વિચાર સાથે આપણે શ્રોતાઓને એક પ્રશ્ન પૂછી શકીએ. જો આપણું શરીર આપણી જીવનકથા લખતું હોય તો આપણું શરીર અત્યારે કઈ વાર્તા કહી રહ્યું છે અને એ વાર્તા આપણી આસપાસની દુનિયા સાથે કેવી રીતે જોડાયેલી છે? આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંગે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.